बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार नी पाठशाला ना विषय मां हमणा सुधी आपणे घणा बधा नाना नाना विषयो भण्या, जेम के आत्मा परमात्मा नु स्वरूप, एनाथी आपणे प्रारंभ कर्यु हतु। हर्षांती एक टॉपिक चालू कर्यो हतो ज्यारे आपणे अहीं रविवार नी पाठशाला प्रारंभ करी। एना पछी द्रव्य गुण पर्याय, सात तत्व, रत्नत्रयी नु स्वरूप, चार अभाव, पांच भाव अने गुणस्थान, आटला विषय आपणे विस्तारथी यथाशक्ति भण्या। आजथी आपणे एक महान कार्य करवा जई रह्या छे, एक मंगलरूप कार्य करवा जई रह्या छे। एक महान जैन सिद्धांत ग्रंथ नो स्वाध्याय प्रारंभ करवा जई रह्या छे, जेनु नाम छे तत्वार सूत्र, अथवा आपणे कही शकीए मोक्ष शास्त्र। खरेखर आजना आखा लेक्चर मां आपणे एक सामान्य चर्चा आ ग्रंथ संबंधी, उमा स्वामी आचार्य जे एमना रचयिता छे, उमा स्वामी आचार्य संबंधी आपणे थोड़ी चर्चा करशुं। सौथी पहला आपणे पूज्य गुरुदेव श्री अने माताजी ना आशीर्वाद लईने आ महान कार्य प्रारंभ करिए, जेथी जेटलो पण समय आ आखा ग्रंथ ने स्वाध्यायमां लेवामां जेटलो पण समय लागे ए निर्विघ्नपणे आपणुं आ कार्य पूरुं थाय एवी मंगल अने उत्तम भावना साथे आपणे आजे आ कार्य प्रारंभ करीए छे। सौथी पहला आजे आपणे टॉपिक वाइज एक व्यवस्थित रीते भणशुं, जेम आपणे रोज भणीए छे। सौथी पहला आचार्य परंपरानी आपणे थोड़ी वात करीए। शुं वात करीए तो सौथी पहला मने तमने केवू छे के उमा स्वामी आचार्य देव जे आ ग्रंथना रचयिता छे, ग्रंथ संबंधी उमा स्वामी आचार्य संबंधी जे पण परिचय छे आपणे लेशुं, परंतु उमा स्वामी आचार्य थया एनी पहेलानी आखी परंपरा बधाने ए पहेलानी आखी जे परंपरा, महावीर भगवान निर्वाण पाम्या अने समजाय छे ने, आखू एक फ्लो चार्ट बनशे। महावीर भगवान निर्वाण पाम्या अने उमा स्वामी आचार्य देव आ भूमि उपर थया अने विचर्या, ए दरमियान शू आखी परंपरा रही छे आचार्यनी, केवड़ियोनी, श्रुत केवड़ियोनी, गंधर परमात्माओनी अने आचार्यो, ए आखी एक परंपरा आपणे पांच मिनिटमां लईए। एक भक्ति थी बे लाइन, एक भक्ति थी आपणे प्रारंभ करीए। मारी साथे बधा गाशो, अहींया आवशे हमणा स्क्रीन उपर पण ए भक्ति आवशे। खाली बे त्रण लाइन आपणे, त्रण चार पेरेग्राफ जे प्रमाणे आपणे आगळ वधशुं ए प्रमाणे आपणे वच्चे वच्चे आ भक्ति गाता जशुं। जैन पुराणों की मंगलमय गाथा गाते हैं, बोलो जैन पुराणों की मंगलमय गाथा गाते हैं, आचार्य परंपरा की मंगल कथा सुनाते हैं। सुनो जी मंगल जैन पुराण यासो जीवन बने महान, बोलो बद्दा एक साथ, मंगल जैन पुराण यासो जीवन बने महान। चलो अपने आचार्य परंपरा नी जे कथा छे सांभळीए। महावीर भगवान निर्वाण पाम्या कया काल मां थया, तो के चौथा आरामा महावीर भगवान निर्वाण पाम्या। महावीर भगवान निर्वाण पाम्या एना पछी पंचम आरो प्रारंभ थवानो हतो, तो केटलो काळ बाकी हतो ने महावीर भगवान निर्वाण पाम्या? महावीर भगवान निर्वाण पाम्या अने पंचम काळ प्रारंभ थवानो हतो ए वच्चे केटलो काळ हतो? त्रण वर्ष आठ महीना अने पंदर दिवस। त्रण वर्ष आठ महीना अने पंदर दिवस बाकी हता पंचम काळ प्रारंभ थवाने। અને મહાવીર ભગવાન પાવાપુરીથી નિર્વાણ પામ્યા. હવે એની આગળ એમના પછી મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એમના પછી ત્રણ અનુબદ કેવડી થયા. ખ્યાલ આવે છે બધાને? ત્રણ અનુબદ કેવડી થયા. ત્રણ અનુબદ કેવડી કયા કયા થયા? મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. ગૌતમ સ્વામી નિર્વાણ પામ્યા અને સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાન થયું. સુધર્મા સ્વામી નિર્વાણ પામ્યા અને જંબુ સ્વામીને કેવળ જ્ઞાન થયું. તો આ જે ત્રણ અનુબદ્ધ કેવડી ભગવાન થયા મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા પછી, તે ત્રણ અનુબદ્ધ થોડા કેલ્ક્યુલેશન્સ છે એટલે થોડું ખ્યાલમાં રાખજો. હું એક એક વાત તમને ડિટેલમાં કહીશ જેથી યથાસંભવ સમય પ્રમાણે આપણે કરશું. તો જે ત્રણ અનુબદ્ધ કેવડી જે વિચર્યા એમનો કાળ 62 યર્સનો હતો. કેટલા યર્સનો હતો? કેટલા વર્ષ? મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા પછીનો કાળ આપણે ચાલુ કરીએ ગણવાનો, બરાબર છે? હવે આમાં કોઈને કઈ પ્રશ્ન ન થયો કે થયો કે શું થયું? મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને 3 વર્ષમાં તો પંચમકાળ પ્રારંભ થઈ ગયો. અને આપણે શું કહીએ છીએ કે કેવડી ભગવાન 62 યર્સ સુધી વિચર્યા, સમજાય છે? કેવળ જ્ઞાન સહિત. તો શું આનો શું આન્સર છે? કે ચોથા આરામાં જીવ જન્યો હોય. જન્યો ક્યાં હોવો જોઈએ? ચોથા આરામાં. જન્યો ક્યારે હોવો જોઈએ? ચોથા આરામાં. ચોથા આરામાં જન્યો હોય અને પંચમ આરામાં મોક્ષ જઈ શકે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? બરાબર. ચલો આગળ વધીએ. ઘણો બધો વિષય છે, આપણે ધીરે ધીરે પણ લેશું અને એકદમ ફાસ્ટ પણ નહીં લઈએ અને એકદમ સ્લો પણ નહીં લઈએ. તો ત્રણ અનુબદ્ધ કેવડી થયા, કેટલા વર્ષ થયા? 62 યર્સ, બરાબર. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા પછી, એના પછી કેવડી ભગવાન થઈ ગયા નિર્વાણ પામ્યા, એના પછી નેક્સ્ટ 100 યર્સ સુધી, સમજાય છે ને બધાને? 100 યર્સ સુધી 5 શ્રુત કેવડી વિચર્યા આ ભૂમિ ઉપર. કેટલા? હવે કયો કાળ પ્રારંભ થઈ ગયો? પંચમ કાળ પ્રારંભ થયો. હવે પંચમ કાળમાં જન્મેલો જીવ મોક્ષ ન જઈ શકે. પંચમ કાળમાં 3 અનુબદ્ધ કેવડી જે નિર્વાણ પામ્યા એના પછી 5 શ્રુત કેવડી થયા. શ્રુત કેવડી એટલે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાતા, બરાબર. હવે શ્રુત કેવડીના ખાલી નામ બોલું છું, યાદ રાખવાની જરૂર નથી, ખાલી નામ સાંભળો. વિષ્ણુ નંદી આચાર્ય દેવ, પછી નંદી મિત્ર આચાર્ય દેવ, અપરાજિત આચાર્ય દેવ, ગોવર્ધન આચાર્ય દેવ અને ભદ્ર ભાવુ સ્વામી આચાર્ય દેવ. આ 5 શ્રુત કેવડી 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાતા થયા, જે નેક્સ્ટ 100 યર્સ સુધી વિચર્યા. ટોટલ એમનો કાળ કેટલો? આ પાછે એમનો 100 યર્સ. તો કેટલા થઈ ગયા? મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા પછી 62 યર્સ અને 62 યર્સ પછી નેક્સ્ટ 100 યર્સ. આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? ઉમા સ્વામી આચાર્ય ક્યાં ક્યાં સુધી આવવાનું છે? આપણે આખી પરંપરા જોઈએ છે, આપણને એની મહિમા આવવી જોઈએ કે આ રીતે આખી પરંપરા ચાલી આચાર્યોની અને આપણને દુર્લભમય આવા જે ગ્રંથ જીવવાણી છે એ પ્રાપ્ત થયા. થઈ ગયા 62 યર્સ પછી. જલ્દી મારી સાથે થોડુંક બોલતા જજો તો આપણે આગળ વધશું. એના પછી 12 અંગ અને 14 પૂર્વના જે જ્ઞાતા હતા એમનો પણ લોપ થયો. અને પછી 11 અંગ, એટલે 12 અંગમાંથી 1 અંગનું જ્ઞાન ઓછું થઈ ગયું અને 14 પૂર્વમાંથી 4 પૂર્વનું જ્ઞાન ઓછું થઈ ગયું, એટલે 10 પૂર્વના જ્ઞાતા. કેવી રીતના બોલશું? 11 અંગ 10 પૂર્વના જ્ઞાતા એવા 11 આચાર્ય દેવ થયા. એનું પણ લિસ્ટ, એના પણ નામ બધું મારી પાસે છે, પણ આપણે એટલું ડિટેલમાં નથી લેવું. આપણે એક જનરલ સ્વરૂપ જોઈ રહ્યા છે. કેટલા આચાર્ય થયા? વેરી ગુડ. અને કેટલું જ્ઞાન હતું? 11 અંગ અને 10 પૂર્વનું જ્ઞાન હતું. અને એ 11 આચાર્ય 183 યર્સ સુધી વિચાર્યા. એટલે ઓવરઓલ એમનો ટોટલ કાળ કેટલો? 183 યર્સ, બરાબર. એટલે 62 યર્સ, એના પછી 100 યર્સ, એના પછી 183 યર્સ સુધી 11 આચાર્ય દેવ 11 અંગ અને 10 પૂર્વના ધારી વિચર્યા, બરાબર છે. આ ભરતભૂમિ એ રીતે પાવન થતી ગઈ. એના પછી 11 અંગ માત્ર ના જ્ઞાતા રહ્યા. 10 પૂર્વ નો પણ જ્ઞાનનો પણ લોપ થઈ ગયો અને માત્ર 11 અંગના જે ધારી આચાર્ય દેવ રહ્યા. અને એવા 5 આચાર્ય દેવ આ ભૂમિમાં વિચર્યા અને એમનો કાળ હતો 123 યર્સ. કેટલો કાળ? સમજાય છે બધાને કે કઠિન પડે છે? બરાબર છે. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછીની આપણે વાત કરી રહ્યા છે. તો પાંચ આચાર્ય 123 યર્સ સુધી 11 અંગના ધારી, 11 અંગના જ્ઞાતા એવા પાંચ આચાર્ય દેવ રહ્યા. આપણને મહિમા આવી જોઈએ કે આપણને આ ગ્રંથો કેવી રીતના મળ્યા છે, એમાં કેટલા બધા ઉતાર ચઢાવ આવ્યા, કેટલા બધા જીવોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું આ જીનવાણીની સુરક્ષા માટે. હવે એ સ્ટોરીઝમાં જઈશ તો પછી વિસ્તારથી બહુ જ વાત થઈ જશે, પણ એટલી આપણે કરવી નથી. પણ એની મહિમા આપણા અંતરંગમાં નિરંતર સદાકાળ રહેવી જોઈએ. પાંચ આચાર્ય થઈ ગયા બરાબર. એના પછી કેટલા વર્ષ અંકિતાબેન? 123 યર્સ. એના પછી ચાર આચાર્ય 10 અંગના ધારી, 10 અંગના જ્ઞાતા, 12 અંગમાંથી 10 અંગના જ્ઞાતા એવા ચાર આચાર્ય દેવ રહ્યા. અને એમનો કાળ, ટોટલે ચાર આચાર્ય દેવનો ટોટલ કાળ 97 યર્સ રહ્યો. 97, લગભગ 100 વર્ષ સુધી, 97 યર્સ સુધી એ ચાર આચાર્ય દેવ 10 અંગના ધારી એ ચાર આચાર્ય દેવ રહ્યા. આટલું સમજાઈ ગયું. હવે તમે 62, 100, 183, 123 અને 97 યર્સને તમે ટોટલ કરશો આફ્ટર મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, તો 560 થઈ ગયું. કેલ્ક્યુલેશન વેરી ગુડ. 565 યર્સ વીતી ગયા. ખ્યાલ આવે છે બધાને? આઈ વોન્ટ કે પિક્ચર તમારા ધ્યાનમાં, આપણા બધાના ધ્યાનમાં બને કે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને હમણાં સુધીમાં કેવી રીતના શું ચાલ્યું, આચાર્ય પરંપરા આગળ કેવી રીતના વધી. બરાબર છે. તો 565 યર્સ વીતી ગયા મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા પછી. બરાબર. તો ત્યાં સુધી આ આચાર્ય પરંપરા ચાલી. હવે આગળ પછી 565 યર્સ વીતી ગયા પછી 592 યર્સ થી લઈને 623 યર્સ સુધી, આર યુ ગેટિંગ ધ ફિગર? બરાબર સમજાય છે. 560 યર્સ ગયા, એના પછી લગભગ તમે સમજો ને 565 યર્સ વીતી ગયા, એના પછી 592 યર્સ થી લઈને 623 યર્સ સુધી એક અંગના ધારી એવા ધરસેન આચાર્ય દેવ વિચર્યા. પોઈન્ટ સમજાય છે? ધરસેન આચાર્ય દેવની આપણે આખી સ્ટોરી કહી હતી નમોકાર મંત્ર વખતે. ધરસેન આચાર્ય દેવ વિચર્યા ક્યાંથી ક્યાં એનો કાળ 592 યર્સ થી લઈને 623, લગભગ 40 યર્સનો કાળ ધરસેન આચાર્ય દેવ એક અંગના ધારી એવા ધરસેન આચાર્ય દેવ વિચર્યા. અને એમને પછી એવો વિકલ્પ આવ્યો કે હમણાં સુધી તો આ પરંપરા, આ જે ઉપદેશ હતું એ મૌખિક બધાને ખ્યાલમાં, યાદમાં રહેતું હતું, જ્ઞાનમાં, સ્મરણમાં, ધારણામાં, પણ હવે નહીં રહે. એટલે જે આપણને આખી સ્ટોરી ખબર છે, કેટલા મુનિરાજને બોલાવ્યા, કયા કયા, જલ્દી કયા કયા, ભૂત બલી અને પુષ્પદંત આચાર્ય દેવને બોલાવ્યા, અને એ એક અંગના ધારી ધરસેન આચાર્ય દેવે એમને જ્ઞાન આપ્યું. અને પછી પ્રથમ શ્રુત સ્કંદની રચના થઈ, જેને આપણે ષટખંડાગમ ગ્રંથથી આપણે ઓળખીએ છીએ. અને એનું મંગલાચરણ છે નમોકાર મહામંત્ર, જે આ પંચમ કાળમાં પ્રથમવાર જયારે તાડપત્ર ઉપર આચાર્ય દેવે લખવાનું ચાલુ કર્યું તો નમોકાર મહામંત્ર લખાયું. એટલે મંત્રની વિશેષ મહિમા છે. સમજાય છે? સમજાયું? પ્રથમ શ્રુત સ્કંદની રચના ધરસેન આચાર્ય દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનના માધ્યમથી ભૂત બલી અને પુષ્પદંત આચાર્ય દેવે એની રચના કરી. તો એ આચાર્ય પરંપરા ચાલી. હવે એના પછી ક્યાં આવ્યા આપણે? 592 થી લઈને, વેરી ગુડ, 632 નહીં 592, ધરસેન આચાર્ય દેવનો કાળ 592 થી લઈને 632 યર્સ. બરાબર છે. સોરી અગર મિસ્ટેક થઈ હોય બોલવામાં, તો 632 યર્સ. બરાબર. હવે 632 યર્સ પછી લગભગ 20 વર્ષ પછી, સાંભળજો હવે ધ્યાનથી, લગભગ 20 વર્ષ વીતી ગયા પછી આ ભરત, અગર તમને ખુશી થાય તો તાળી પાડી શકો છો, પહેલા મને બોલવા દો. અરે બોલવા તો દો. આ ભરત ક્ષેત્રમાં ક્યારે 632 યર્સ પછી 653 યર્સ થી લઈને 705, શું કીધું? 653 થી 705 યર્સ સુધી આચાર્ય પદમાં રહેવા વાળા, ભરત ભૂમિને પાવન કરવા વાળા કુન કુન આચાર્ય દેવનો ભરત ભૂમિમાં વિચરણ થયું. અને દ્વિતીય શુદ્ધ સ્કંદ ની રચના થઈ, જેમાં કુનકુન આચાર્ય દેવ સદે વિદેશ ક્ષેત્ર ગયા. આપણને બધી વાત ખબર છે. સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિ સાક્ષાત સાંભળીને આવ્યા અને પોનુર હિલ પર કુનકુન આચાર્ય દેવે આપણી માટે, ભવ્ય જીવો માટે અત્યંત કરુણાપૂર્વક અદભુત પંચપરમાગમ અને ઘણા બધા બીજા 84 પાહુડ, કશાઈ પાહુડ આદિ ઘણા બધા ગ્રંથોની રચના કુનકુન આચાર્ય દેવે કરી, જેમાંથી ગુરુદેવશ્રીએ સમયસાર આવી પંચપરમાગમ વાંચ્યા, એનું જીવન બદલાયું, અનુભૂતિ અંદરમાં થઈ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને આ સમયસાર રૂપી ભેટણા થઈ ગયું. સમજાય છે બધાને? હાર નથી પડતું ને? ચલો આગળ. તો આપણે ક્યાં આવ્યા? 705, એટલે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછી કેટલા વર્ષ થઈ ગયા? 700 વર્ષ વીતી ગયા. સમજાય છે ને? હવે આગળ બસ, હવે લાસ્ટ છે. ક્યાં આવ્યા આપણે? હવે ઉમાસ્વામી આચાર્ય દેવની આજે વાત કરવાની છે ને. જો હવે 705, એક વાત તમને બધાને ખ્યાલ હશે કે ઉમાસ્વામી આચાર્ય દેવ કુનકુન આચાર્ય દેવના સંઘમાં વિચરતા હતા, ખબર હતી? એમના પટ્ટ શિષ્ય હતા, મુખ્ય શિષ્ય હતા. અને કુનકુન આચાર્ય દેવ દ્વારા ઉમાસ્વામી આચાર્ય દેવને આચાર્ય પદવીની પ્રાપ્તિ થઈ હતી. એટલે 705 થી લઈને 769 વર્ષ સુધી એ દરમિયાન ઉમાસ્વામી આચાર્ય દેવ આ ગ્રંથો આદિની રચના કરીને આચાર્ય પદમાં વિચરતા હતા. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે વિચારી લો, ઉમાસ્વામી આચાર્ય દેવની મહિમા કરીશ તો હમણાં આપણને ખ્યાલ આવશે. તો ઉમાસ્વામી આચાર્ય દેવ અગર આવા ગજબના હોય તો એમના ગુરુ, ચલો જલ્દી, એમના ગુરુ કુનકુન આચાર્ય દેવ કેવા હશે? સમજાય છે? કુનકુન આચાર્ય દેવના સંઘમાં ઉમાસ્વામી આચાર્ય દેવ વિચરે છે, એમની સાથે રહે છે, એમનાથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, એમના સાનિધ્યમાં રહેવાનો સૌભાગ્ય ઉમાસ્વામી આચાર્ય દેવને મળ્યો. સમજાય છે ને? તો કુનકુન આચાર્ય દેવ કેવા હશે? હવે કુનકુન આચાર્ય દેવ આવા જબરજસ્ત છે, આપણને બધાને ખબર છે, કહેવાની જરૂર નથી. તો કુનકુન આચાર્ય દેવ જે સિમંદર ભગવાનના સમોષણમાં જઈને સિમંદર પરમાત્મા પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાનનું શ્રવણ કર્યું, તે સિમંદર ભગવાન કેવા હશે? અને સિમંદર પરમાત્મા એવા કાર્ય પરમાત્મા આવા છે તો એ કાર્ય પરમાત્મા પણ જેના આશ્રયથી પ્રગટ થયું એવો કારણ પરમાત્મા કેવો હશે? અને એવો કારણ પરમાત્મા આપણા બધા પાસે છે તો આપણે ખરેખર કેવા ગજબના, બોલો જરા ખુશી થાય તો યુ ઓલ કેન સ્માઇલ, રાઈટ? સમજાય છે? બધાને મહિમા આવે છે. અહીંયા બેઠા બેઠા આપણે આચાર્ય કેવડી, શ્રુત કેવડી, ગંધર, તીર્થંકર, ભગવાન એ બધાના માધ્યમથી આપણા કારણ પરમાત્માની આપણને અહીંયા બેઠા બેઠા પણ અદભુત મહિમા આવવી જોઈએ. ચલો હવે આપણે કુનકુન આચાર્ય દેવ, તમને ખ્યાલ છે દ્વિતીય શ્રુત સ્કંદની રચના કુનકુન આચાર્ય દેવે કરી, બરાબર? કુનકુન આચાર્ય દેવે ષટખંડાગમ ગ્રંથ ઉપર, સમજાય છે, ષટખંડાગમ ગ્રંથ ઉપર પરિકર્મ નામક ટીકા પણ લખી છે જે આપણને હમણાં ઉપલબ્ધ નથી. એટલે વિચારો કે કુનકુન આચાર્ય દેવ કેવા સમર્થ આચાર્ય આ કાળમાં થઈ ગયા, બરાબર? તો આ થઈ આચાર્ય પરંપરા. આઈ એમ વેરી હેપી કે 18 મિનિટમાં હું પૂરી કરી શકી, બરાબર છે? ચલો આજે મારી માટે બહુ ચેલેન્જિંગ લેક્ચર છે. ઇન શોર્ટ હવે આગળ વધીએ આપણે. હવે આપણે ઉમાસ્વામી આચાર્ય દેવ પર આવી ગયા. ઉમાસ્વામી આચાર્ય દેવે તત્વાર સૂત્ર નામક ગ્રંથની રચના કરી. બધાને ખબર છે કે તત્વાર સૂત્ર ગ્રંથ પ રથમ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે, બરાબર? હવે આપણે થોડી ચર્ચા તત્વાર સૂત્ર ગ્રંથની કરીએ. એની પહેલા પાછી આપણે 4 લાઈન ગાશું તત્વાર સૂત્ર ગ્રંથ સંબંધી, ઉમાસ્વામી આચાર્ય સંબંધી, કારણ કે પહેલા આપણે ઉમાસ્વામી આચાર્ય દેવનો પરિચય લઈએ છે. ચલો પાછું કુનકુન આચાર્ય નહોતા, કુનકુન આચાર્ય આચાર્ય પદ આપી દીધું. અને હવે એ તો બહુ ખ્યાલ નથી કે કુનકુન આચાર્ય દેવની સામે એમને તત્વાર સૂત્ર લખ્યું કે પછી લખ્યું, કારણ કે એમનો કાળ આપણે લીધું ને 705 થી લઈને 769 સુધી છે. એ કન્ફર્મ કરીને આપણે કહી દેશું તમને કે કુનકુન આચાર્ય દેવની સામે તત્વાર સૂત્ર લખ્યું કે નહીં, એ વાત હમણાં સુધી જેટલો પણ સ્વાધ્યાય કર્યો એમાં વાંચવામાં નથી આવ્યું. લખી પણ ચાલુ થઈ પણ ગયું હોય અને ન પણ થયું હોય એની ખબર નથી એટલે હું કઈ કહી ન શકું, પણ નેક્સ્ટ ટાઈમ હું તમને પૂછીને કહી દઈશ. ચલો, જૈન પુરાણો કી મંગલમય ગાથા ગાતે હૈ, જૈન પુરાણો કી મંગલમય ગાથા ગાતે હૈ, આચાર્ય ઉમા સ્વામી કી અબ કથા સુનાતે હૈ, આચાર્ય અબ કથા સુનાતે હૈ, સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બન, બધા બોલો સુનો જી મંગલ જૈન પુરાણ યાસો જીવન બને મહાન. વેરી ગુડ, બહુ સરસ. હવે આપણે સ્લાઇડ ઉપર આવી જઈએ. પહેલી સ્લાઇડ આપણે જોઈએ જે ત્રીજા નંબરની છે. અહીંયા લખ્યું છે આપણા મંદિરનો ફોટો છે બહુ સરસ. એક બાજુ ગુરુદેવજી છે અને એક બાજુ માતાજી છે અને નીચે લખ્યું છે સામાન્ય પરિચય. બરાબર આવી સ્લાઇડ? ઓકે, ચલો બહુ સરસ. ત્રીજા નંબરની સ્લાઇડ છે. હવે આ તત્વાર સૂત્ર ગ્રંથ આપણે પ્રારંભ કરીએ છીએ એમાં સામાન્ય પરિચય. નેક્સ્ટ સ્લાઇડ, ફોર્થ નંબરની સ્લાઇડમાં જોઈએ. આખો ગ્રંથ આપણે આવી રીતના સ્લાઇડથી કરશું, ચાલશે? અરે ભૂલો, ચલો. જેટલો તમારો ઉત્સાહ હશે એટલો જ અમારો પણ અહીંયાથી ઉત્સાહ ભણવાનો, સ્લાઇડ બનાવવાનો, એ બધો અમારો પણ વધશે. ચલો આગળ, ચોથા નંબરની સ્લાઇડમાં તત્વાર સૂત્ર સામાન્ય પરિચય ઉપર વંચાય છે બધાને પાછળ. સામાન્ય પરિચય તત્વાર સૂત્ર રચયિતા શ્રી ઉમા સ્વામી આચાર્ય દેવ. હવે એમના વિશે આપણે જોઈએ. જો પહેલો પોઈન્ટ શું છે, યહ સંસ્કૃત ભાષા કા સર્વપ્રથમ ગ્રંથ હૈ. બરાબર, તમને ન લખવું હોય કે લખવું હોય તો લખી લો, ન લખવું હોય તો જેટલી સ્લાઇડ થશે એટલી, મારી હમણાં વાત થઈ તો જેટલી થશે એટલી તમને પારલા જીન મંદિરના વોટ્સએપ પર દર સન્ડે મોકલી દેશું. જેટલી સ્લાઇડ, આજે 19 સ્લાઇડ બનાવી છે, બોલો હવે. ચલો બરાબર છે, આપણે ચોથા પર આવ્યા. યહ સંસ્કૃત ભાષા કા સર્વપ્રથમ ગ્રંથ હૈ. બરાબર, ઇઝી છે, આ થોડોક વિષય હમણાં ઇઝી આવશે. સૂત્રાત્મક શૈલી મેં લિખા ગયા હૈ, જો એની વિશેષતા છે. કઈ શૈલીમાં લખ્યું છે? સૂત્રાત્મક. નાના નાના સૂત્રોના માધ્યમથી ઉમા સ્વામી આચાર્ય ગજબ કરી નાખ્યું છે. તમને ખ્યાલ આવે છે કેટલા સૂત્ર છે? આગળ આવશે 357 સૂત્ર છે ટોટલ. બરાબર છે, એ 357 સૂત્ર ને ખાલી સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર છે, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સાંભળો મારી વાત, હમણાં બધા પોઈન્ટ લખવાની જરૂર નથી, એક એક પોઈન્ટ આપણે વાત કરીએ અહીંયા પહેલા. તો અહીંયા શું કે છે કે અગર એ 357 સૂત્ર ને અગર આપણે ખાલી સૂત્ર લખીએ તો મેક્સિમમ 8-10 પાનામાં આખો ગ્રંથ લખાય છે. શું વિચારીને લખ્યું હશે બોલો આટલા સૂત્ર, અને એક એક સૂત્રમાં કેટલો બધો મર્મ ભરી દીધો છે. આગળની સ્લાઇડમાં આપણે જોશું તો આપણને મહિમા કેમ, કારણ કે કદાચ કોઈ ઘટના ઘટે, આખા મોટા મોટા તાડપત્ર કોઈ સાચવી ન શકે, સમજાય છે? તો એક 5-6 તાડપત્ર ઉપર આખો ગ્રંથ લખી દીધો અને સુરક્ષિત રહી જાય. કેટલી બધી વિશેષતા છે આ ગ્રંથની. આપણને એક બહુ સરસ પ્રશ્ન આવે, નિલેશભાઈએ પણ વચ્ચે પ્રવચનમાં એક પોઈન્ટ બહુ સરસ કીધો હતો તમને લોકોને યાદ હોય તો, કે પહેલો સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, સૂત્ર પહેલું મંગલાચરણની પછી. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય કે ઉત્પાદ દ્વે ધ્રુવ ઉત્તમ સત, એ સૂત્ર પણ આ ગ્રંથનો છે. સદ્રવ્ય લક્ષણમ, એ સૂત્ર પણ આ ગ્રંથનો છે. તો પ્રભુ આપે આખો આ સિદ્ધાંત ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યું, વસ્તુ સ્વરૂપનો આખું જ્ઞાન આ ગ્રંથમાં અમને કરાવ્યું, તો આવા જે મૂળ સૂત્ર હતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ, એ પ્રયોજનને સિદ્ધ કરવાવાળું સૂત્ર છે, પરંતુ વસ્તુ સ્વરૂપને સમજાવવાળું સૂત્ર તો ઉત્પાદ દ્વે ધ્રુવ ઉત્તમ સત અને સદ્રવ્ય લક્ષણમ છે. તો આપે એ સૂત્ર પાંચમા અધ્યાયમાં એ પણ જે અજીવ અધિકાર, અજીવ તત્વનું સ્વરૂપ સમજાવવાનું જે પાંચમો અધિકાર છે, અધ્યાય છે, એમાં તમે વચ્ચે 26-27 નંબરના સૂત્રમાં તમે એ વાત મૂકી, એનું કારણ શું? એનું એટલું બધું સરસ કારણ વાંચવા અને સાંભળવામાં આવ્યું. નિલેશભાઈએ પણ એ કીધું હતું કે અગર એ સૌથી પહેલા લખી નાખ્યું હોય, અને સપોઝ મુનિરાજ તો જ્યાં લખે ત્યાં મૂકીને ચાલ્યા જાય, સમજાય છે શું કહું છું? બરાબર છે, એમને તો કોઈ એવી અપેક્ષા નથી કે કોઈ શ્રાવકને બોલાવે અને ભયા લઈ જજો, છપાવજો, પહોંચાડજો. બરાબર, તો અગર હવાથી એ પાના તો, અને અગર સૌથી નીચે લખે તો વરસાદ પડે અને નીચેના પાના ભીના થઈ જાય. સમજાય છે, ખ્યાલ આવે છે? એટલે આ મૂળ સૂત્રોને આચાર્ય દેવે વચ્ચે નાખ્યા કે એ એકદમ સુરક્ષિત રહે. બરાબર, ચલો આગળ. હવે શું આવી પહેલી સ્લાઇડમાં? યહ સંસ્કૃત ભાષા કા સર્વપ્રથમ ગ્રંથ હૈ, સૂત્રાત્મક શૈલી મેં લિખા ગયા હૈ. સૂત્ર એક થી એક પછી એક, જે આપણે કહીએ ને સૂત્ર છે એ કનેક્ટેડ છે. તમને આની કથા ખબર છે? ઉમા સ્વામી આચાર્ય ગ્રંથ લખવાનું પ્રારંભ કેવી રીતના કર્યું ખબર છે? હા ખબર છે, શું છે કથા? કે ઉમા સ્વામી આચાર્ય દેવ એક દિવસ આહાર માટે એક શ્રાવકના ઘરે ગયા હતા. આપણે નમોકાર મંત્રમાં પણ લીધું હતું, એક શ્રાવકના ઘરે આહાર માટે ગયા હતા, આહારચર્યા માટે શ્રાવકના ઘરે જંગલથી આવ્યા હતા. શ્રાવકને એવો, એ શ્રાવકને એવો એક, આપણે કહીએ ને કે એક એવો ભાવ હતો, એક એવી ટેવ હતી, એક એવી હેબિટ હતી કે એમના ઘરની દિવાલ ઉપર એ શ્રાવક રોજ કોઈ ને કોઈ એક સુવાક્ય લખે એવી એક એની ટેવ હતી. બરાબર છે, હવે એને એ દિવસનું શું વાક્ય શું લખ્યું હતું? શું લખ્યું હતું? દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. શું લખ્યું હતું? દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વામી આચાર્ય દેવે આહાર લીધો, આહાર લઈને જયારે ઘરથી બહાર નીકળતા હતા ત્યારે એમને સૂત્ર વાંચ્યું, સૂત્ર વાંચ્યું અને એની આગળ, એ સૂત્રની આગળ એમને એક શબ્દ એડ કરી નાખ્યો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર છે, શ્રાવકને એમ થયું કે આચાર્ય દેવ આવું કેમ કહ્યું? એમ એને વિકલ્પ આવ્યો ને સમજવાની જિજ્ઞાસા થઈ તો મુનિરાજ તો કઈ આપણા ઘરે બેસીને ચર્ચા ન કરે, તો મુનિરાજ તો જંગલમાં ચાલ્યા ગયા, વિહાર કરી ગયા. શ્રાવક એની પાછળ દોડતો દોડતો ગયો અને આચાર્ય ઉમા સ્વામીના ચરણોમાં બેસીને શ્રાવકે પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. સમજાય છે, હવે આપણે જયારે સૂત્ર આગળ લેશું ને તો તમને ખરેખર લિંક કહીશ કે એક સૂત્ર પછી બીજા સૂત્રનો, પાછો પ્રશ્ન પૂછ્યો ત્રીજો સૂત્ર, પાછો પ્રશ્ન પૂછ્યો ચોથો સૂત્ર, પાછો પ્રશ્ન પૂછ્યો પાંચમો સૂત્ર, એમ કરીને પ્રશ્ન પૂછતા ગયા, સૂત્ર બનાવતા ગયા, લખતા ગયા અને એમ કરીને પહેલા દિવસે આખો એક અધ્યાય બની ગયો. એમ કરીને એમ વાત સાંભળવામાં આવે છે કે 10 દિવસ એ શ્રાવક 10 દિવસ ગયો હશે અને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું હશે, બીજા દિવસે બીજો અધ્યાય, ત્રીજા દિવસે, અરે બોલો, સમજાય છે, ખ્યાલ આવે છે? તો એવી રીતના એ સૂત્ર એટલી સરસ વાત અહીંયા વાંચવામાં આવી કે જેવી રીતના દોરો હોય એક સોયમાં પોરવ્યો હોય, સમજાય છે, તો એ સોય છે ને ક્યારે ખોવાશે નહીં, સમજાય છે? એવી રીતના જે જીવનો ઉપયોગ આ સૂત્ર તત્વાત સૂત્ર તત્વને સમજવા માટે જે ઉપયોગ એમાં લાગ્યો હશે તો એ જીવ 4 ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય ખોવાશે. સમજાય છે, ખ્યાલ આવે છે? ચલો, તો સૂત્રાત્મક શૈલીને લિખા ગયા હૈ, જૈન સાહિત્ય કા આદિ સૂત્ર ગ્રંથ હૈ. સંસ્કૃત ભાષા આની પહેલા જેટલા પણ ગ્રંથ લખાયા, જે 5 પર્માગમ, સમજાય છે, જે પણ 84 પાહુડ, કષાઈ પાહુડ, ષટ્ખંડાગમ, જે પણ બધા ગ્રંથ લખાયા, એ બધા ગ્રંથ પ્રાકૃત ભાષામાં લખાયા. એના પછી લોકો પ્રાકૃત ભાષા પણ નહોતા સમજતા, એટલે માટે પછી સરળ સંસ્કૃત ભાષામાં એક એક સૂત્રમાં આખા જીન શાસનનો મર્મ ઉમા સ્વામી આચાર્ય દેવે કરુણા કરીને આપણી માટે આમાં ભરી દીધો છે. અગર હું લિસ્ટ બોલીશ તો કોઈ પણ જીનાગમનો એવો વિષય નથી કે આ ગ્રંથમાં ન આવ્યો હોય. કોઈ પણ વિષય તમે બોલો, ઇટ ઇઝ અ ડિક્શનરી, સમજાય છે, કોઈ પણ વિષય બોલો, એ બધા વિષય ઉમા સ્વામી આચાર્ય દેવે આમાં લઈ લીધા. હવે આગળ જો સૂત્રની વ્યાખ્યા જો, સૂત્ર વ્યાકરણ કે અનુસાર કમ સે કમ શબ્દો મેં અર્થ બતા દે ઉસે સૂત્ર કહેતે, ગાગર મેં સાગર ભર દે ઉસે સૂત્ર કહેતે. કમ સે કમ લિખકર, આપણે કહીએ ને ઓછું બોલો અને વધારે કહી, અમે ઓછું બોલીએ છીએ પણ જેટલું બોલ્યા એમાં ઘણું બધું, ઘણી વાર ના કહીએ લૌકિકમાં કે જેટલું કીધું છે એમાં ઘણું બધું સમજી જજો, ઘણું બધું સમજી જજો. એવી રીતના નાના નાના સૂત્રના માધ્યમથી આચાર્ય દેવે આ ગ્રંથમાં જીનાગમના સમસ્ત સિદ્ધાંતોને આપણી માટે આમાં ઉતારી દીધા છે. એના પછીની સ્લાઇડ 5 નંબરની સ્લાઇડ ઉપર આપણે આવીએ, 5 નંબરની સ્લાઇડ પર આવીએ. હવે આમાં ઉમા સ્વામી આચાર્ય દેવનો થોડો પરિચય છે. કુનકુન આચાર્ય દેવના પટ્ટશિષ્ય છે, બરાબર, પટ્ટશિષ્ય હતા. એમનો કાળ આપણે જોયો વિક્રમ વીર નિર્વાણ, વીર નિર્વાણ સંવત 705 થી લઈને 769 સુધી, અને ઈસવીસન આપણે લાસ્ટમાં જે બ્રેકેટમાં છે ને, હમણાં આપણે 2018 ચાલે છે ને, તો એવી રીતના 179 થી લઈને 243. યાદ રહે તો કઈ નહીં, ન રહે તો કઈ નહીં, કઈ વાંધો નથી. આપણે આપણને ખ્યાલ આવે કે કયા કાળ દરમિયાન ઉમા સ્વામી આચાર્ય દેવ આ ભરતભૂમિને પાવન કરતા હતા. બરાબર છે. હવે આગળ અપર નામ, એનું બીજું એક નામ પણ આવ્યું છે આગમમાં, ઉમા સ્વાતિ. ઉમા સ્વામી કે ઉમા સ્વાતિ એમ કરીને એક નામ આવ્યું છે. આગળ જુઓ, હવે આ બહુ સરસ પોઈન્ટ છે, બધાને સમજાય છે ને, સ્ટાઇલ સમજાય છે ને, ખબર પડે છે, બધાને ફોલો થાય છે, વંચાય છે, સમજાય છે, વેરી ગુડ. પ્રાચીન જૈનાચાર્ય અપને બારે મેં કુછ નહીં લિખતે, કુછ નહીં લિખતે, પોતાના બારેમાં કાંઈ નથી લખ્યું. પછી લખ્યું છે અતએ આપકે જીવન પરિચય સે જૈન સમાજ અપરિચિત હૈ. હવે મને હમણાં પ્રશ્ન થયો, હમણાં અહીંયા શું લખ્યું છે, પ્રાચીન જૈનાચાર્ય અપને બારે મેં કુછ નહીં લિખતે, તો અપને બારે મેં કુછ ભી નહીં લિખા, કેમ બ્લેન્ક છો, સમજાય ને પ્રશ્ન. અહીંયા તો એવું લખ્યું છે પ્રાચીન જૈનાચાર્ય અપને બારે મેં કુછ નહીં લિખતે. બોલો જલ્દી, આપણને સમજાવવા માટે, કે અગર તમને એમ કહે કે તમારું રેઝ્યુમે લખો જરા, લખતા નહીં ભાઈ ઉભારો, અગર એમ કે રેઝ્યુમે લખો તો શું લખવાનું ચાલુ કરશો, અપને બારે મેં કુછ લિખો, રાઇટ સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. ચલો બોલો ક્યાંથી ચાલુ કરશો, નામ, નામ બોલા રે, નામ બરાબર, નામ નહીં જયતી મહેતા, પછી ગામ કાઠિયાવાડી કે ઝાલાવાડી, જે પણ ગામ, મોરબી જે પણ નહીં, તો અપને બારે મેં, અરે અપને બારે મેં એટલે જડ શરીર સંબંધી, ક્યાં જન્મ થયો ને કોણ માતા હતા ને કોણ પિતા હતા ને શું હતું ને શું નહીં, એ બધું લખવાનો આચાર્ય દેવને રંજ માત્ર પણ વિકલ્પ આવતો નથી. કારણ કે જેને આપણે આપણો પરિચય કહીએ છીએ, ઉમા સ્વામી આચાર્ય આદિ આચાર્ય પરંપરા, એને એમનો પરિચય માનતા જ નથી. તો લિખા તો બહોત હૈ, અપને બારે મેં હી લિખા હૈ, પરંતુ જીસકો હમ અપના માનતે હૈ ઉસકે બારે મેં કુછ ભી નહીં લિખા. બરાબર. નેક્સ્ટ સ્લાઇડ, સ્લાઇડ નંબર 6 ઉપર આપણે આવીએ. તો આ બે સ્લાઇડ આપણે જોઈ, તત્વાર સૂત્ર સંબંધી અને ઉમા સ્વામી આચાર્ય દેવ સંબંધી આપણે એનો પરિચય જોયો. સ્લાઇડ નંબર 6 ઉપર આપણે આવીએ. ખુલી ગઈ સ્લાઇડ, દેખાય છે બધાને, હા કે ના? એટલે સ્લાઇડ વાંચવામાં મજબૂર થઈ ગયા બધા, સાંભળો. હવે જુઓ, હવે આ સ્લાઇડ બહુ સરસ છે. આમાં શું પરિચય આપે છે કે તત્વાર સૂત્ર, જે સૂત્રાત્મક શૈલીમાં ઉમા સ્વામી આચાર્ય શું લખ્યું, ખાલી સૂત્ર લખ્યા છે, જેવી રીતના કુનકુન આચાર્ય દેવે ખાલી ગાથા લખી છે, એવી રીતના ઉમા સ્વામી આચાર્ય માત્ર સૂત્ર લખ્યા છે. પણ એ સૂત્ર ઉપર ટીકા કરવા વાળા કેટલા બધા આચાર્ય થયા, આચાર્ય દેવોની આ ચર્ચા સમજાય છે. હું એમ ન કહી શકું કે તત્વાર સૂત્ર એક એવું એક જ સૂત્ર, એક જ ગ્રંથ છે કે જેના ઉપર લખ્યું છે, આમાં જેના ઉપર 22, આગળની સ્લાઇડમાં આવશે, જેના ઉપર 22 ટીકા ઉપલબ્ધ છે. કેટલી ટીકા? 22 ટીકા ઉપલબ્ધ છે, સમજાય છે. હવે જો સ્લાઇડ નંબર 6 માં જુઓ, જે પહેલો કોલમ છે હું નથી બોલતી, કારણ કે એક કાર છે, સમજાય છે, એક કાર, કયા કાર થી કયા કાર સુધી કયા આચાર્ય દેવ થયા અને કઈ ટીકા લખી અને કેટલા શ્લોક પ્રમાણ. હવે આ સાંભળશો તો હવી જશો, સમજાય છે. સૂત્ર કેટલા? 357 અને એના ઉપર કેટલા હજારો પ્રમાણ આચાર્ય દેવે શ્લોક લખ્યા છે. જો પહેલું આપણે જોઈએ આચાર્ય સમંતભદ્ર, બરાબર, 1. હવે આજે ઈસવીસન છે ને, ઈસવીસન એટલે કે હમણાં 2018 ચાલે છે, તો એ રીતે તમે પાછળ જજો તો 120 થી લઈને 185 ના કાળ દરમિયાન આચાર્ય સમતભદ્ર આચાર્ય દેવ થઈ ગયા, અને એમને જે ટીકા લખી એનું નામ છે ગંધહસ્તી મહાભાષ્ય. એટલે નામ તો બોલીએ, ખબર નહીં આપણે આ ટીકા હાથમાં લેશું ક્યારે વાંચશું ખબર નથી, વાંચીએ તો આપણા અવભાગ્ય, વાંચવી જોઈએ, પરંતુ એટલીસ્ટ નામ બોલીને પણ આપણે ધન્ય થવું જોઈએ. ચલો જલ્દી, કયા આચાર્ય? આચાર્ય સમતભદ્ર દેવે ગંધહસ્તી મહાભાષ્ય નામક ટીકા તત્વાર સૂત્ર ઉપર લખી અને 84,000 શ્લોક પ્રમાણ. એમને કામ શું હોય છે યાર, અમને તો એટલા કામ, 84,000 શ્લોક, અમને અહીંયા 84 મિનિટ પણ નથી મળતી શાંતિથી બેસીને સ્વાધ્યાય કરવા. તમે લાગી પડો છો સ્વાધ્યાય કરો સ્વાધ્યાય કરો સ્વા આખો દી, અને અમે તો કર્મમાં તો તમે એટલું માથું ખાઈ ગયા છો કે વાત નહીં પૂછ. રોજ નવા નવા 5-5 મિનિટે ભેદ પ્રભેદ કેટલું યાદ રાખીએ, ઘરના કામ યાદ રાખીએ, છોકરાનું ટ્યુશનનું યાદ રાખીએ, ક્લાસનું યાદ રાખીએ, ધંધા પાણીનું યાદ રાખીએ, કે પછી આ બધા ભેદ પ્રભેદ યાદ રાખીએ. વિચારી લો શું યાદ રાખવું છે, અને વિચારી લો જે યાદ રાખીને જશો, જેની રૂચિ લઈને જશો, એવા ભવ અને એવા અવતાર થવાના છે. વિચાર કરો, કરુણા જો 84,000 શ્લોક પ્રમાણ ટીકા એટલે કોને કહેવાય. ચલો આગળ, અગર આમાં વિસ્તાર કરીશ તો સમય એટલો વયો જશે. ચલો જલ્દી પછી આગળ. 5મી શતાબ્દીમાં થયા આચાર્ય પૂજ્યપાદ સ્વામી. નામ તો બધા સાંભળ્યા છે કે નહીં? નામ બધા સાંભળ્યા છે? ચલો જલ્દી બધા બોલો એક સાથે, આચાર્ય પૂજ્યપાદ સ્વામી. સર્વાર્થ સિદ્ધિ નામક ટીકા. નિલેશભાઈ ઘણી વાર આ બધા નામ લેતા હતા જયારે અહીંયા તત્વાસૂત્ર પર એમના 8 દિવસના અદભુત વ્યાખ્યાન થયા હતા ત્યારે. સર્વાર્થ સિદ્ધિ નામક ટીકા, 12,000 શ્લોક પ્રમાણ. પછી પ્રશ્ન પછી પૂછી લેજો, છેલ્લે પૂછી લેજો પ્રશ્ન. આપણે 2 મિનિટ રાખશું પ્રશ્ન પૂછવા માટે. તમે પ્રશ્ન લખી લો, જે પણ વચ્ચે પ્રશ્ન આવે છે બરાબર. એના પછી આચાર્ય અકલંક, 620 થી લઈને 680 ના કાળ દરમિયાન આચાર્ય અકલંક દેવ. નામ સાંભળ્યું છે? જેમના ભાઈએ નિકલંક. નામ સાંભળ્યું છે? અહીંયા થયું તું, આપણે બધું થઈ ગયું છે, બાળકોએ આપણને બધું શીખડાવી દીધું છે. જલ્દી બોલો, નિકલંક સ્વામીએ શું કર્યું હતું કે જૈન ધર્મની પ્રભાવના માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. ખ્યાલ આવે છે કેમ? કારણ કે અકલંક સ્વામીની એવી બાળક અવસ્થામાં અકલંકની એવી યોગ્યતા હતી કે કોઈ પણ વસ્તુ અગર સામે કોઈ શીખડાવે તો એક વારમાં યાદ રહી જાય, અને નિકલંકને 2 વારમાં યાદ હતી કે ભાઈ તારી જરૂર જીન શાસનને વધારે છે. વિચાર કરી શકો આવા ભાવ, ભાઈ તારી જરૂર જીન શાસનને વધારે છે, એટલે પ્રાણોનું બલિદાન હું આપીશ અને તું આખા ભારત ભૂમિમાં જીન શાસનની પ્રભાવના કરતો ડંકો ફરાવજે, એવી મારી ભાવના છે. બોલો, નિકલંકે પ્રભાવના કઈ રીતે ને જીન શાસનની કઈ રીતે નહીં બોલો. અને એવા નિકલંકના ભાઈ આચાર્ય અકલંક દેવ, તત્વાર્થ રાજવાર્તિક. નામ જુઓ, નામ કેવા છે? તત્વાર્થ. જલ્દી બધાએ બોલવાના છે નામ. વેરી ગુડ. 16,000 શ્લોક પ્રમાણ તત્વાર્થ રાજવાર્તિક, એ ટીકા આચાર્ય અકલંક દેવે કરી. એના પછી જે આચાર્ય થયા, ક્રમિક વિકાસ એવી રીતે ક્રમિક લઈ લીધું શાખામાં બરાબર ને, સમયના કાળ પ્રવાહ પ્રમાણે આચાર્ય વિદ્યાનંદી થયા બરાબર. એમનો કાળ જોઈ લેજો, 775 થી 840 દરમિયાન આચાર્ય વિદ્યાનંદી થયા, અને એમને લખ્યું તત્વાર્થ. બોલો, વેરી ગુડ. તત્વાર્થ શ્લોક વાર્તિક, અને એ છે 20,000 શ્લોક પ્રમાણ ટીકા. કયા ગ્રંથ ઉપર? મહિમા. જો કોઈ પણ ગ્રંથ પ્રારંભ કરીએ, કોઈ પણ આચાર્ય દેવનું ગ્રંથ પ્રારંભ કરીએ, તો આચાર્ય દેવની પણ અદભુત મહિમા હૃદયમાં હોવી જોઈએ, અને ગ્રંથનો વિષય, ગ્રંથની પણ અદભુત, એની ટીકાઓની પણ અદભુત, અને ટીકાના રચયિતા એવા આચાર્યોની અદભુત મહિમા હૃદયમાં લઈને આપણે આ ગ્રંથ પ્રારંભ કરવાનો છે. આપણે ખાલી ભણવું નથી, આપણે ખાલી બાકી નથી જવું, પૂરો નથી કરવો, પરંતુ ભાવપૂર્વક, રૂચિપૂર્વક, સમજણપૂર્વક આપણી પરણતીમાં આ તત્વનું પરણવન થાય એવી ભાવના સાથે આપણે અદભુત કાર્ય આજે પ્રારંભ કર્યું છે. સમજાય છે? બધાના સાથ સાથે, અને વડીલોના આશીર્વાદ, જ્ઞાનીઓના આશીર્વાદ સાથે, અને દેવશાસ્ત્ર ગુરુની છત્રછાયામાં રહીને આપણે આ મહાન ગ્રંથ પૂરું. આટલું ઢીલું તો કેમ થશે? બોલો જલ્દી, જરૂરથી પૂરું કરશ. આચાર્ય વિદ્યાનંદી, તત્વાર્થ શ્લોક વાર્તિક, 20,000 શ્લોક પ્રમાણ. અને આચાર્ય અમૃતચંદ્ર દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ, બધા નામ સાંભળ્યું છે બરાબર છે. એમને તત્વાર્થ સાર નામક જે ટીકા લખી, એ 686 શ્લોક પ્રમાણ એ ટીકાની રચના થઈ. કઈ અનેક આચાર્યોને કઈ અનેક ટીકાએ લીખી હે, એ બધી પણ આપણને અહીંયા નામ નથી, પણ આ મુખ્ય મુખ્ય જે નામ આવ્યા છે એની ચર્ચા કરી. એના પછી વિદ્વાનોમાં 2 વિદ્વાન આપણે મુખ્ય લઈએ, પંડિત સદાસુખદાસજી અર્થ પ્રકાશિકા, અને મુરબ્બી રામજી બાપુજી. નામ સાંભળ્યું છે બધાએ? એમને પણ આ મોક્ષ શાસ્ત્રની અદભુત ટીકા કરી છે, અને રામજી બાપુજીની ટીકાના આધારે આપણે અહીંયા સ્વાધ્યાય કરવાનો છે. બીજી ટીકાનો પણ આધાર લેશું, પણ યથાશક્તિ પ્રમાણે રામજી બાપુજીની ટીકાના આધાર પર આપણે સ્વાધ્યાય આપણે કરશું. સાત નંબરની સ્લાઇડ, ચલો આગળની સ્લાઇડ પર આવીએ. આવી ગઈ સાત નંબરની સ્લાઇડ. ઓકે, સામાન્ય પરિચય પાઠશાળાનો આધાર. ઇસ પાઠશાલા કા આધાર મુરબ્બી રામજીભાઈ દોશી દ્વારા રચી ગઈ મોક્ષશાસ્ત્ર ટીકા હે. બરાબર, એમને આ ટીકાની રચના કરી. હવે કેવી રીતના કરી, ક્યારે કરી, શું એનો પ્રસંગ બન્યો, એ પણ આપણે આગળની સ્લાઇડમાં જોવાના છે. હવે આપણને રામજી બાપુજીની પણ મહિમા આવી જોઈએ, કારણ કે એમને જે અદભુત ટીકા કરી છે મોક્ષશાસ્ત્ર, રામજી બાપુજીની ટીકાનો આદ્યોપાન સ્વાધ્યાય આ સભામાંથી કોઈએ કર્યો છે. સોરી, હું હાથ ઉપાડું છું. આદ્યોપાન, વોટ ટુ વર્ડ, વેરી ગુડ. તમે પણ કર્યો છે? હા, મોટી મોટી આ વાળી કેટલીય વાર, જો જોરદાર તાળી, જોરદાર. કેટલીય વાર રામજી બાપુજીની આ ટીકા ઉપર આંટીએ સ્વાધ્યાય કર્યો છે. બહુ જ સરસ, વેરી હેપી. 3-4 હાથ ઉપર થયા. આઈ એમ વેરી વેરી હેપી, વેરી ઇમ્પ્રેસ, વેરી ગુડ. ચલો, તો હવે અમે તમને પૂછશું, અમને કઈ નહીં સમજાય તો. બરાબર બરાબર છે. ચલો, વેરી ગુડ. આપણે બધા મળીને સ્વાધ્યાય કરવાનો છે. ચલો, એક વાર નામ બોલો, તમારું નામ શું છે આંટી? હું ભૂલી જાઉં છું. હા, ભારતી આંટી. આપનું નામ? વર્ષા આંટી. પ્રીતિબેન ઈસ્ટ, પ્રીતિબેન ઈસ્ટ આપણે એમ ઓળખીએ છીએ. પ્રીતિબેન ઈસ્ટ, પ્રીતિબેન વેસ્ટ, એટલે ઈસ્ટ વાળા. બરાબર, ચલો આગળ. અને અહીંયાથી પણ એકાદ. હા આંટી, આપનું નામ રાજુલ આંટી. ઓકે, ચલો, વેરી ગુડ. જોરદાર તાળી બધા માટે, ખૂબ ખૂબ અનુમોદના છે. ચલો, વેરી ગુડ. તો એમની ટીકાનો આપણે આધાર લેશું. હવે આગળ, ઉચિત સ્થાનો પર અન્ય આવશ્યક ગ્રંથો કા ભી આધાર લિયા જાયગા, સમીચીન વિદ્વાનો કા ઉચિત માર્ગદર્શન ભી લિયા જાયગા. બરાબર છે, કારણ કે આપણે બધા તો હજી બાળક છે. હવે વિશેષ પરિચય, વિશેષ પરિચયની સ્લાઇડ ઉપર આવીએ. સ્લાઇડ નંબર 8 ઉપર આ થયો સામાન્ય પરિચય. ગ્રંથ સંબંધી, આચાર્ય સંબંધી, આચાર્ય પરંપરા સંબંધી એ આપણે વાત કરી. હવે વિશેષ પરિચયમાં આપણે આવીએ, સ્લાઇડ નંબર 9. બરાબર, કોઈ પણ કાર્ય પ્રારંભ કરીએ, કોઈ પણ મંગળરૂપ કાર્ય પ્રારંભ કરીએ અને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને યાદ ન કરીએ અને એમના આશીર્વાદ ન લઈએ, એવું તો ક્યારે બને નહીં. બરાબર છે. ચલો, આપણે એક ભક્તિના માધ્યમથી બે લાઈન ભક્તિની લઈને પછી આ જે ગુરુદેવશ્રીનું જે આપણે અહોભાવ છે એ આપણે વ્યક્ત કરશું. બરાબર, શાંતિ સુદાબર સાગરે ગુરુદોય બિરિયા. બોલો, બોલો, વસ્તુ સ્વરૂપ બતા ગયે ગુરુદોય બિરિયા. બધાએ બોલવું પડશે, બે લાઈન બોલવાની છે ભાવપૂર્વક. દોય બિરિયા, અચ્છા દોય બિરિયાનો અર્થ ખબર છે? હા, ઘણાને એનો અર્થ નથી ખબર હોતી. બે વાર ગુરુદેવશ્રીના સોનગઢમાં પ્રવચન બે વાર થતા હતા ને, પ્રવચન રાત્રિ ચર્ચા અલગ, પ્રવચન બે વાર થતા હતા, સવારના અને બપોરના. બરાબર છે. વસ્તુ સ્વરૂપ બતા ગયે ગુરુ, હે શ્રી મંદર સંદેશ સુનાને આયે થે. બોલો, આયે થે ભરત ક્ષેત્ર કે ભવ્ય જગાને આયે થે. બોલો, જીવ રાજ જીન રાજ બતાને આયે થે. જીવ રાજ જીન રાજ બતાને આયે થે. શુદ્ધ બુદ્ધ સંગીત આપકો ભાયે થે, બુદ્ધ સંગીત આપકો ભાયે. હે કુંદ કુંદ કે નંદન વંદુ દોય બિરિયા, કુંદ કુંદ કે નંદન વંદુ દોય બિરિયા. શાંતિ સુધા બરસા ગયે ગુરુ દોય બિરિયા. બોલો, નિશ્ચય અર વ્યવહાર તુમને સમજાયા, આખો ગ્રંથ નિશ્ચય વ્યવહાર શૈલીમાં આપણે શીખવાનો છે. આ ગ્રંથની આખી વિષય વસ્તુ પણ આપણે આજે લેશું, પરંતુ એક જ્ઞાનના એક રાજ્યો કે નિશ્ચય વ્યવહારની અદભુત સંધિને ગુરુદેવજીએ શીખવાડી છે, અને એ શૈલીના આધારે, એ સિદ્ધાંતોના આધારે આપણે આ ગ્રંથ ભણવાનો છે. બડે બડે વિદ્વાનો કે ભી મન ભારાવડ, બડે વિદ્વાનો કે ભી મન. હવે જો કેટલી સરસ લાઈન છે, સ્વાધ્યાય પ્રવચન ચિંતન ગુરુ કી ક્રિયા, સ્વાધ્યાય પ્રવચન ચિંતન ગુરુ કી ક્રિયા, શાંતિ સુધા બરસા ગયે ગુરુ દોસ્ત. ગુરુદેવ શ્રી પતે જેને પણ અપાર ભક્તિ છે, હાથ ખુલી જવા જોઈએ, જલ્દી હાથ ખુલી જવા જોઈએ એટલે તાળી પાડવા માટે. ચલો જલ્દી, શાંતિ સુધા બરસા ગયે ગુરુ દોઈ બીરી, હે પ્રવચન કરને કો જબ ગુરુવર આતે થે, પ્રવચન કરને કો જબ ગુરુવર આતે, હે આંખ બંધ કર અપને મેં ખો જાતે થે, બંધ કર અંતર મેં ખો જાતે, હે યાદ આ રહી આજ હમેં શુભ ઘડિયા, યાદ આ રહી આજ હમેં શુભ ઘડિયા, શાંતિ સુધા બરસા ગયે ગુરુ દોઈ બિરિયા. કલ્યાણ મૂર્તિ શ્રી સદગુરુદેવ ને જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેઓ સ્વયં મોક્ષ માર્ગે વિચરી રહ્યા છે અને પોતાની દિવ્ય શુદ્ધ ધારા વડે ભરત ભૂમિના જીવોને સતતપણે મોક્ષ માર્ગ દર્શાવી રહ્યા છે, જેમની પવિત્ર સમ્યક દર્શનનું મહાત્મ્ય નિરંતર વર્ષી રહ્યું છે, અને જેમની પરમ કૃપા વડે આ ગ્રંથ તૈયાર થયો છે, એવા કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર કલ્યાણ મૂર્તિ શ્રી સદગુરુ દેવને આ ગ્રંથ અત્યંત ભક્તિ ભાવે સમર્પિત અર્પિત, આપણા બધા ક્લાસ એમને સમર્પિત અર્પિત છે. બરાબર, આગળ વધીએ. હવે આગળ 10 નંબરની સ્લાઇડ ઉપર આવીએ. બરાબર, મોક્ષશાસ્ત્ર ટીકા કા ઉદ્ગમ, એટલે આ જે રામજી બાપુજીની ટીકા જે બની, જે એનો જન્મ થયો, એ કેવી રીતના થયો, જે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો. જો સંવત 1999 પૂજ્ય ગુરુદેવશ્રીનું ચોમાસું રાજકોટમાં હતું, તે વખતે રાજકોટમાં પૂજ્ય ગુરુદેવશ્રી બિરાજમાન હતા. સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમના વિદ્યાર્થીઓને મોક્ષશાસ્ત્ર શીખવાડવામાં આવતું હતું. બરાબર છે, તે વખતે તેઓ શ્રીને એવી સદભાવના જાગી, કોને, ગુરુદેવશ્રીને એવી સદભાવના જાગી કે આ શાસ્ત્રના ખરા અંતર રહસ્યને જો ગુજરાતી ભાષામાં પ્રગટ કરવામાં આવે તો સર્વે જિજ્ઞાસુઓ સહેલાઈથી તેનો લાભ લઈ શકે, અને તેમની એ સદભાવનાના ફળે જ આજે આ વિસ્તૃત ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. ટીકાની પ્રભાવ અને પ્રસ્તાવનામાં વાંચજો, જે મોક્ષશાસ્ત્રની ટીકાની જે બે પ્રસ્તાવના છે એમાં પહેલી પ્રસ્તાવનામાં લખ્યું છે કે જયારે રામજી બાપુજીએ અન્ય વિદ્વાનો અને પોતે સ્વયં આ જયારે ટીકા જયારે એમને બનાવી, ત્યારે ગુરુદેવશ્રીએ અક્ષર અક્ષર આ ટીકા જે બની છે એને ગુરુદેવશ્રીએ વાંચી છે, ખુદનો ઊંડાણથી સ્વાધ્યાય કર્યો છે, એમાં જે પણ એમને લાગ્યું એ બધો ફેરફાર કરીને પછી આ ગ્રંથ આપણી સામે આવ્યો છે. ઇન શોર્ટ, ગુરુદેવશ્રીએ આ ગ્રંથનો પૂરેપૂરો સ્વાધ્યાય કર્યો છે. ચલો આગળ 11 નંબરની સ્લાઇડ ખુલી ગઈ. બરાબર, વિશેષ પરિચય શાસ્ત્રની પ્રસ્તાવના. હવે આજો 1, 2, 3, 4, 5, 6 અને 7 પોઈન્ટ છે. પહેલી પ્રસ્તાવનામાં 7 પોઈન્ટના માધ્યમથી રામજી બાપુજીએ બહુ જ સરસ વર્ણન કર્યું છે, એની આપણે થોડીક ચર્ચા કરીએ. પહેલો જે પોઈન્ટ છે, પહેલા પોઈન્ટ વાંચીએ, શાસ્ત્ર કે કરતા તથા શાસ્ત્ર કી ટીકા, એની વાત આપણે કરી લીધી, સમજાય છે ને બધાને. બરાબર, ચલો, શાસ્ત્ર કે નામ કી સાર્થકતા, શું છે નામ, તત્વાર્થ સૂત્ર અને મોક્ષ શાસ્ત્ર, એની આગળ સ્લાઇડ આવશે કે તત્વાર્થ સૂત્ર અને મોક્ષ શાસ્ત્ર એ બે નામ કેટલા સાર્થક છે, એની આપણે ચર્ચા કરશું. શાસ્ત્ર કે વિષય, આપણ બહુ સરસ સ્લાઇડ આગળ આવશે. શાસ્ત્ર મેં કથન પદ્ધતિ, શાસ્ત્ર કી ટીકા કે આધારભૂત ગ્રંથ, એટલે કે આધારભૂત શાસ્ત્ર. કેટલા ગ્રંથોનો આધાર લઈને રામજી બાપુજીએ આ ટીકા લખી છે એનું પણ આખું લિસ્ટ આપ્યું છે, એ પણ જોશું. પૂજ્ય ગુરુદેવ શિકા માર્ગદર્શન અને મુમુક્ષુ વાચકો કો સૂચના. ચલો 12 નંબરની સ્લાઇડ પર આવીએ. મને ઘરે કે દાદા પાંચ પણ નહીં થાય તારી, પાંચ પણ નહીં થાય, સમજાય? ખબર હોય ને, ખ્યાલ આવે છે? એટલે કે જેટલી ઓછી થાય એટલું સારું, કારણ કે શું છે પછી અમારે ફટાફટ પાછી બનાવવી પડે ને. તો કે પાંચ પણ નહીં થાય, મેં એવું જોશું. આપણે ક્રમબદ્ધમાં જે હશે, કેવડી ભગવાનના જ્ઞાનમાં આવી જે હશે નહીં, જે છે આવી જ ગયું છે હમણાં 11:30 સુધી આપણા બધાના જ્ઞાનમાં પણ. ચલો, શાસ્ત્ર કે નામ કી સાર્થકતા, બરાબર? આપણે પોઈન્ટ આગળ જોયો વિશેષ પરિચયમાં, જે શાસ્ત્ર કે નામ કી સાર્થકતા, એના બહુ સરસ પોઈન્ટ છે. જો પ્રયોજનભૂત તત્વો કી સટીક વર્ણન, પ્રયોજનભૂત આખો ગ્રંથ સાત તત્વના આધાર, સાત તત્વનું સ્વરૂપ સમજાવવાના આધાર પર લખ્યો, બરાબર? તો એ પ્રયોજનભૂત જે સાત તત્વ છે એ સાત તત્વનું બહુ જ સટીક એટલે કે સુંદર રીતે વિસ્તારપૂર્વક એનું વર્ણન કર્યું છે. બહુ સરસ પોઈન્ટ છે, જો આ પથભ્રમ સંસારી, પથભ્રાંત એટલે પથથી ભ્રમિત થયેલા, ભૂલી ગયેલા, પથથી થઈ ગયેલા, પ્રત્યે દૂર થઈ ગયેલા એવા સંસારી જીવો કો આચાર્ય દેવને મોક્ષ માર્ગ દર્શાયા હૈ. આ મોક્ષ માર્ગસ્ય નેતારમ, જયારે આપણે કરશું ને મંગળાચરણ, મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૂતા, બરાબર? તો મોક્ષ માર્ગ અત્યંત સરળ રીતે સુંદર રીતે આપણને સમજાયું છે. આવ્યું જો પ્રારંભ મે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કી એકતા કો મોક્ષ માર્ગ બતાકર વિસ્તાર સે વર્ણન કિયા હૈ, બરાબર? મોક્ષ શાસ્ત્ર તત્વાર સૂત્ર, મોક્ષ શાસ્ત્ર નામ કેમ છે? કારણ કે મોક્ષ આપણું પ્રયોજન છે, અને મોક્ષ પ્રયોજન જે આપણે પ્રાપ્ત કરશું એની માટે એની પહેલા શું આવશે? મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ પૂર્વક મોક્ષ દશા પ્રગટ થવાની છે. અને મોક્ષ માર્ગ એ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે. અને મોક્ષ માર્ગનું ફળ એ મોક્ષ છે. એટલે પહેલું જ સૂત્ર મૂકી દીધું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્રની મોક્ષ માર્ગ. એટલે નામ શું પડ્યું? મોક્ષ શાસ્ત્ર. નામ શું પડ્યું? મોક્ષ શાસ્ત્ર. તત્વાર સૂત્ર નામ કેમ પડ્યું? કારણ કે પ્રયોજનભૂત સાત તત્વનું સટીક વર્ણન આ ગ્રંથમાં કર્યું છે, અદભુત રીતે વર્ણન કર્યું છે. આખો ગ્રંથ આપણે વાંચશું ત્યારે આપણને ખરેખર મહિમા આવશે. આપણે એક નમૂનો તો અહીંયા જોઈ લીધો હતો, જોયો હતો 6th અધ્યાય, અને એમાં આશ્રવ તત્વનું વર્ણન હતું, આવશે આગળની સ્લાઇડમાં. અને આશ્રવ તત્વમાં આશ્રવ, આઠ કર્મના આશ્રવના કારણ જોયા હતા, કેવા કેવા ભાવથી જે કયા કયા કર્મ બાંધે છે એનો આશ્રવ થાય છે, આપણે કર્મમાં પણ હમણાં જોઈ રહ્યા છે. એટલે આપણને ખરેખર ખ્યાલ આવશે કે કેટલો અદભુત ગ્રંથ છે. એ જ પ્રકાર મોક્ષ માર્ગ પ્રરૂપણ હોને છે શાસ્ત્ર કા નામ, મોક્ષ શાસ્ત્ર નામ સાર્થક હૈ. અને જીવ અજીવ આદિ સાત તત્વો કા વર્ણન હોને છે તત્વાર સૂત્ર નામ ભી સાર્થક હૈ. 13 નંબરની સ્લાઇડ પર આવીએ. જલ્દી ખુલી ગઈ? અરે ભૂલો, વેરી ગુડ. હવે અહીંયા અધ્યાય કેટલા છે? હા જો અહીંયા આવ્યું, અધ્યાય કેટલા છે? 10. હવે એક એકનું જોઈએ આપણે. 10 અધ્યાય છે અને તત્વ કેટલા છે? તત્વ કેટલા છે? 7, બરાબર છે. 7 તત્વના નામ એકવાર જોશથી બધા, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષ, બરાબર? આ સાત તત્વનું વર્ણન, કયા કયા અધિકારમાં કયા કયા તત્વનું વર્ણન છે એ આખી અહીંયા આપણે લિસ્ટ જોઈએ. જો પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય. કેટલા અધ્યાય? ચલો આ થોડું યાદ, એક વસ્તુ હજી ગુણસ્થાનમાં મેં છોડી દીધું હતું, ઢીલ મૂકી દીધી. મને હર્ષાંટી છેલ્લે સુધી કીધું એક્ઝામ લે, એક્ઝામ લે, એક્ઝામ લે. મેં તું જવા દો, હવે બહુ બધું ભણ્યા ગુણસ્થાનમાં, હવે પાછી એક્ઝામ લઈશ તો ટેન્શન થશે. પણ અહીંયા નહીં ચાલે. એક એક અધ્યાય પછી જેવી રીતના આપને ખબર હશે, નિલેશભાઈએ ઝવેરી બજાર મંદિરમાં પાંચ વર્ષમાં ગ્રંથ પૂરો કર્યો, અને એક એક અધ્યાય પછી એમને એક્ઝામ લીધી છે. અને એમને મને ફોન પર કહી દીધું, એમના માર્ગદર્શનથી ચાલુ કર્યું છે. એમને મને ફોન પર કહી દીધું કે એક એક અધ્યાય પછી એક એક એક્ઝામ લેવાની છે, અને એક્ઝામ પેપર હું તને મોકલી દેવાનો છું, એટલે મારે એની ચિંતા નથી કરવાની. એક્ઝામ પેપર તૈયાર આવી જવાનું છે. બહુ સરસ ક્વેશ્ચન પેપર છે અને એ ક્વેશ્ચન પેપર બધાએ અહીંયા બેસીને સોલ્વ કરવાનું છે, બરાબર? એટલે પ્રોપર એક્ઝામ થશે. મને નથી ખબર પહેલો અધ્યાય ક્યારે પૂરો થશે, પણ જયારે પૂરો થશે ત્યારે એની એક્ઝામ લેવાની છે. હમણાંથી તૈયારી રાખજો. અને આ બધા ક્વેશ્ચન આવી શકે કે પહેલાથી ચોથા અધ્યાય સુધી કયા તત્વનું વર્ણન, જલ્દી બોલો. પાંચમા અધ્યાયમાં, આખો પાંચમો અધ્યાય, બરાબર, અજીવ તત્વનું વર્ણન છે. હજી આનો વિસ્તાર આપણે થોડું લેશું, કારણ કે પ્રસ્તાવનામાં એક એક વાત સૂક્ષ્મતાથી મૂકી છે, બરાબર. ચલો, પાંચમા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન. અચ્છા, ઓકે, હજી મિસ કર્યું મેં. પહેલા અધ્યાયમાં કેટલા સૂત્ર છે? 33 સૂત્ર છે, બરાબર. થોડુંક યાદ રાખજો, યાદ ન રહેતો પણ કઈ વાંધો નહીં. બીજા અધ્યાયમાં 53 સૂત્ર છે. ત્રીજા અધ્યાયમાં 39 અને ચોથા અધ્યાયમાં 42 સૂત્ર છે. આ ભૂમિકાનો ક્લાસ છે આખો. ક્લાસ તો ખરેખર નેક્સ્ટ સન્ડે થી ચાલુ થશે, સમજાય? વિષય આખો મેઇન, આ એક ભૂમિકા આપણે બાંધી રહ્યા છે. પાંચમો અધ્યાય અજીવ તત્વ અને એમાં 42 સૂત્ર છે. છઠ્ઠો અધ્યાય શું છે? આશ્રવ તત્વનું વર્ણન. છઠ્ઠો અને સાતમો અધ્યાય, બે અધ્યાયમાં આશ્રવ તત્વનું વર્ણન કર્યું. ચાર અધ્યાયમાં જીવનું કર્યું, તો બે અધ્યાયમાં આશ્રવનું કર્યું. આશ્રવ તત્વનું વર્ણન બે અધ્યાયમાં કહ્યું, સમજી લેજો કેમ. સમજાય છે ને કેમ? કારણ કે અનાદિકાળથી જીવ આશ્રવ રૂપે પરણમી રહ્યો છે, મોરાગ દ્વેષ રૂપે પરણમી રહ્યો છે. પોઈન્ટ સમજાય છે? તો આશ્રવ તત્વનું વર્ણન છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કર્યું, જેમાં છઠ્ઠા અધ્યાયમાં 27 સૂત્ર છે અને સાતમા અધ્યાયમાં 39 સૂત્ર છે. વેરી ગુડ. આઠમો અધ્યાય બંધ તત્વનું વર્ણન છે અને એમાં 26 સૂત્ર છે, બરાબર છે. નવમો અધ્યાય સંવર અને નિર્જરાનું વર્ણન કરતો આખો નવમો અધ્યાય સમર્પિત છે અને એમાં 47 સૂત્ર છે. આઈ થિંક સૌથી નહીં, બીજા અધ્યાયમાં 53 છે, બરાબર. તો નવમા અધ્યાયમાં 47 સૂત્ર છે અને દસમા અધ્યાયમાં માત્ર 9 સૂત્ર છે. 9 સૂત્રના માધ્યમથી આચાર્ય દેવે મોક્ષ તત્વનું વર્ણન અદભુત રીતે કર્યું છે. મોક્ષનું શું વર્ણન કરીએ? સમજાય છે કે ભાઈ, આપણે કહીએ ને સાકર મીઠી, તો કેવી મીઠી? કેવી મીઠી? અરે જરાક તો કઈ સમજાવ, શું ચાખીલો પેલી વારમાં, શું ચાખીલો? જરાક તો કઈ સમજાવ, જરાક તો કઈ કહો, કોના જેવી મીઠી? પછી આપણે બહુ એમ કરીએ તો સામે વાળું શું કેસે કે ભાઈ આ લે સાકર, આ લે મોડામાં મૂક અને ચાખ, બરાબર છે કે નહીં? એવી રીતના મોક્ષમાં કેવું સુખ, મોક્ષમાં કેવું સુખ, મોક્ષમાં કેવું સુખ, અહીંયા જેવું છે એના કરતા વધારે, એના કરતા વધારે, અનંત ગણું વધારે. બોલો જલ્દી. અરે અહીંયા સુખ છે, એક તો પહેલી વાત સુખ જ નથી, સુખાભાસ છે. આજે તો ગુરુદેવજીનું પ્રવચન, ગજબનું પ્રવચન હતું આજે. અરે તો આમ કે ના કે સર્ફ નિર્મા જે પણ એરિયલ જે પણ લો એનાથી ધોઈ નાખ્યો આપણને. મૂકવ્યા મોરા દેશના ભાવ, મૂકવ્યા તારું મારું, મૂકવ્યા એકત્વનો ભાવ. ક્યાં જશે આ બધા ભાવોને લઈને? થોડો તો વિચાર કર પોતાનો. કરીએ છીએ ને અમે પોતાનો વિચાર તો કરીએ, આખો દિવસ વિચારો તો ચાલે છે. શું કરીએ છીએ? આખો દિવસ ચાલે છે, ઘર કુટુંબ પરિવાર ધંધા પાણી વ્યાપાર આદિ એના. અરે હું કે બધા વિચાર, એ બધા કોઈ વિચાર કાર્યકારી નથી, કારણ કે કોઈ પરદ્રવ્યનું પ્રણમન તારા અનુસાર થતું નથી. ઉદય પ્રમાણે સંયોગો મળે છે એનો વિશ્વાસ હવે તો ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આવ્યા પછી થવો જ જોઈએ. કે જે બહારની સામગ્રીઓ મળે છે, આવે છે, જાય છે, રહે છે, પ્રણમે છે, એની સ્વતંત્ર યોગ્યતાથી એ થાય છે એનું કાર્ય, હું એમાં રંશ માત્ર પણ કાંઈ કરી શકવામાં સમર્થ નથી. તારો કરતા ભાવ હવે તો તું તોડ. આપણે ગાઈએ છીએ ને, પર ના કરતા પડ પડ થાતા ને ઘાત થતો રે અમારો, પર ના કરતા પડ પડ થાતા ને ઘાત થતો રે અમારો. હા, અનાધિકારથી આથડવું આ, અનાધિકારથી આથડવું આ, તારે ન આવે સમરૂ પ્રથમ આતમ દેવ, સમરૂ પ્રથમ આતમ દેવ. પ્રથમ સમરૂ પ્રથમ આતમ દેવ, સૌથી પહેલા કોનું સ્મરણ થવું જોઈએ? દિવસ ઉગતા, રાતના સૂતા, આખા દિવસમાં હજારો વાર આત્મદેવનું સ્મરણ અંદરમાં ચાલુ રહેવું જોઈએ. તો આ થઈ ગયો 13મા નંબરનો સ્લાઇડ. હવે આપણે 14મા નંબરમાં જે સ્લાઇડ છે એમાં છે, સેમ સ્લાઇડ છે, પણ પછી એમ લખ્યું છે વચ્ચે કે પ્રસ્તાવના કે પશ્ચાત અધ્યાયો કા વિશેષ સ્વરૂપ લિયા જાયગા. એટલે એક એક અધ્યાયમાં આપણે એમ કહી દીધું કે અજીવ તત્વનું વર્ણન છે, પણ અજીવમાં પણ કોનું કોનું વર્ણન છે, શેનું વર્ણન છે, શું વર્ણન છે, તો એ પણ આખી વાત પ્રસ્તાવનામાં કરી છે, એ આપણે વિશેષ રીતે કરશું. થાકી ગયા? કઈ નંબરની સાઈડ પર આવ્યા? 14 થઈ ગઈ, 15 કેટલી કરી છે આજે? 19. લવ 19 લઉં કે નહીં? ના રે વાતો, થાકી જશો. હવે જો સાંભળો, પેલા આપણે પાછા જઈએ 11 નંબરની સ્લાઇડ પર. જો થોડું 11 નંબરની સ્લાઇડમાં આપણે શું શું જોયું પ્રસ્તાવનાની. જો બેસિકલી આ ચર્ચા આપણે પ્રસ્તાવનાની કરી રહ્યા છે. પહેલી પ્રસ્તાવના રામજી બાપુજી બે પ્રસ્તાવના લખી છે, એમાં પહેલી પ્રસ્તાવનામાં આટલા પોઈન્ટ કવર કર્યા છે 11 નંબરની સ્લાઇડની, બરાબર. હવે એમાં આપણે શાસ્ત્ર કે કર્તા અને ટીકાઓ આપણે જોઈ, બરાબર. શાસ્ત્રના નામની સાર્થકતા આપણે જોઈ, શાસ્ત્રનો વિષય આપણે કયા અધિકારમાં કેટલા સૂત્ર છે ને આપણે જોયું. હવે નેક્સ્ટ પોઈન્ટ છે શાસ્ત્ર કે કથન પદ્ધતિ. ચલો આવી જાઓ, એક સ્લાઇડ લઈ લઈએ, એક જ લઈ લઈએ. શાસ્ત્ર કે કથન પદ્ધતિ 15 નંબરની સ્લાઇડ છે. 15, 16 અને 17 સમજાય છે? 15, 16 અને 17 આ ત્રણ સ્લાઇડના માધ્યમથી આ શાસ્ત્રમાં જે પણ કથન થયું છે, જે પણ વાત આવી છે, એ કઈ પદ્ધતિથી કરવામાં આવી છે એની વાત છે. સમજાય છે બધાને? જો હવે આ થોડુંક હાર્ડ નથી, પણ આપણે સમજીએ. ચાક આવી ગયો નહીં? હા ચલો. શાસ્ત્ર કે કથન કરને કી પદ્ધતિ, નયો કા સ્વરૂપ. કોઈ પણ વાત કરવામાં આવે તો નયોના માધ્યમથી કરવામાં, નહી કેટલા પ્રકારના, અહીંયા 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 છોડો, આ છોડો, આમ નહી જ્ઞાનાત્મક અને વચનાત્મક આવે છે. નહીના પ્રકાર કેટલા? જ્ઞાનાત્મક અને વચનાત્મક. તો જ્ઞાનમાં પણ નહીં હોય અને વચનમાં પણ નહીં લાગુ પડે. જ્ઞાનમાં કયા જ્ઞાનમાં નહીં લાગુ પડે? વેરી ગુડ, એક્સલન્ટ. શુદ્ધ જ્ઞાનમાં નહીં લાગુ પડે. કેવડી ભગવાનને નહીં નો હોય, મિથ્યા દ્રષ્ટિને નહીં નો હોય. કોને નહીં હોય? સાધક જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને નહીં નો જન્મ થાય છે, બરાબર. પ્રમાણ જ્ઞાન નહીં જ્ઞાનનો જન્મ સમ્યક દ્રષ્ટિ જીવને હોય છે, બરાબર. તો નહીં, હવે નહીં ના, નહીં એટલે, નહીં એટલે પહેલા તો નહીં એટલે જ્ઞાનનો અંશ, બરાબર છે. નહીં એટલે આખી વસ્તુ, સંપૂર્ણ પ્રમાણભૂત વસ્તુમાંથી એક ધર્મ, એક સ્વભાવને મુખ્ય કરીને જાણવાની અને કહેવાની, જાણવાની અને કહેવાની પ્રવૃત્તિને નહીં કહેવાય. અગેન, જલ્દી અગેન, પ્રમાણભૂત આખી વસ્તુમાંથી અનંતધર્માત્મક, અનંતધર્માત્મક અનેકાંતમય આખી પ્રમાણની વસ્તુમાંથી એક ધર્મને, એક સ્વભાવને, એક અંશને, એક પાઠને સમજાય છે. નહીનું સ્વરૂપ થોડું સમજી લો, કારણ કે આખો ગ્રંથ આના આધારે છે. નહીં સમજાય છે? નહીં ક્યાં લાગુ પડે? પેલા તો જ્ઞાનમાં અને મુખ્યત્વ વચન. જ્ઞાનમાં આવે પછી વચનમાં કહેવામાં આવે, બરાબર. તો પ્રમાણભૂત આખી વસ્તુમાંથી કોઈ એક ધર્મને મુખ્ય કરીને કહેવું. વસ્તુમાં ધર્મ મુખ્ય ગૌણ ન હોય, વસ્તુમાં તો બધા ધર્મ છે. એકને મુખ્ય કરવું, બીજાને ગૌણ કરવું, એ ક્યાં થાય છે? ક્યાં થાય છે? જ્ઞાનમાં, જ્ઞાનમાં, કહેવામાં, સમજાવવામાં, જ્ઞાનમાં, જાણવામાં. તો નહીં ક્યાં લાગુ પડે? જ્ઞાનમાં, બરાબર છે. હવે પણ શુદ્ધ જ્ઞાનમાં, એ પણ ભાવશુદ્ધ જ્ઞાનમાં. ચલો એ બધું જવા દો, પરંતુ નહીંની પરિભાષા સમજાઈ જલ્દી એકવાર પાછી. પ્રમાણભૂત આખી, અનેકાંતમય પ્રમાણભૂત આખી વસ્તુમાંથી એક ધર્મ, એક અંશ, એક સ્વભાવ, એક પાઠને મુખ્ય કરવું અને એ સમયે બીજા કેવા થઈ જાય? કરવા પડે કે થઈ જાય? કરવા પડે કે થઈ જાય? જયારે લોકરમાં કઈક દાગીનો લેવા જાઓ છો તો કેટલા લોકર હોય? નહીં આવું બધું નહીં ને, જલ્દી બોલો. કેટલા લોકર હોય બેંકમાં? જલ્દી, સમય થઈ ગયો. એક જ હોય? બોલો તો, આવું બધું અમને પૂછે ને, અમે ફટાફટ બોલીએ. ઘણા બધા લોકર હોય પણ એક, અને બીજા બધા નજર પણ જાય, બીજા પણ નજર પણ જાય. કોઈનું મોટું હોય, કોઈનું નાનું, નજર પણ જાય. જલ્દી બોલો, નજર પણ જાય. મુખ્ય કોણ છે? મુખ્ય, જલ્દી મુખ્ય. અચ્છા જવું પડે? ચલો ચલો, અહીંયા બેઠા બેઠા જઈ શકીએ? તમે છોડો તો જઈએ ને, પોઈન્ટ સમજાય છે? અહીંયા બેઠા બેઠા જઈ શકીએ? ગયા છો ઘણી વાર આપણે, આપણા ક્લાસમાં ગયા છે ઘણી વાર. ચલો જલ્દી જલ્દી, બેંક ઓફ નથી ગયા? નહીં નહીં, જલ્દી જલ્દી, ચલો હમણાં જઈએ. ચલો ચલો, નહીં સમજી જ નહીં યાર. બેંક ઓફ બરોડા, જે પણ કોઈ પણ બેંક, બરાબર. 100 લોકર, એમાંથી આપણો 100 નંબરનો નહીં. આ જે જ્ઞાનથી જ કહું છું, બરાબર 100 નંબર નો લોકર, બરાબર જલ્દી પહોંચજો પહોંચજો, બધા પોતપોતાના નંબર માં પહોંચજો. એમાં એક મોટો હાજો છે, જો આ બધું પૂછો, એમાં એક મોટો જલ્દી, અરે જલ્દી બોલાવો, એમાં 10 નાની, વેરી ગુડ, એમાં એક લાલ કલર ની, જલ્દી બોલો, એમાં અંદર લાલ કલર નું, જલ્દી લાલ કલર નું, એમાં અંદર રૂ, અને એમાં 1 કરોડ નો પહોંચી ગયા. આને કહેવાય નહી. શું બાધા આવી? ટ્રાફિક નડ્યો, કેટલો ટ્રાફિક નડ્યો, કેટલી વાર લાગી, શું ગોન થઈ ગયું, શું ગોન કરવું પડ્યું, શું મુખ્ય થઈ ગયું, જ્યાં દ્રષ્ટિ હતી, જેની રૂચિ હતી, એ ઓટોમેટિક જ્ઞાનમાં મુખ્ય થઈ જાય અને બીજું બધું ગોન થઈ જાય, એને કહેવાય. બરાબર, હું મારો રેકોર્ડ બ્રેક ન કરી શકું એટલે 15 નંબરની સ્લાઇડ સુધી આપણે વાત કરીએ. નહીં ના, અહીંયા બે પ્રકાર કીધા, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં. દ્રવ્ય મુખ્ય અને પર્યાય એને કહેવાય દ્રવ્યાર્થિક નહીં, એ જ્ઞાનની પર્યાય છે, શુદ્ધ જ્ઞાનની પર્યાય. એ શુદ્ધ જ્ઞાનની પર્યાય બધાને છિન્ન ભિન્ન કરતા, ગૌણ કરતા, કોને મુખ્ય કરી લે છે? વેરી ગુડ. તો એ જ્ઞાનની પર્યાયનું નામ એક્સલન્ટ. અને જે જ્ઞાનની પર્યાય દ્રવ્યને ગૌણ કરી પર્યાયને મુખ્ય કરે, જ્ઞાનની પર્યાયનું નામ તો બરાબર જ આપણને પર્યાર્થિક નહીં તો છે ને. અરે શું હવે, અનાદિ કાળથી દ્રવ્ય ગૌણ છે, પર્યાય મુખ્ય છે, તો આપણને પર્યાયાર્થિક નહીં છે કે નહીં? વિચારજો, એક વીકનો ટાઈમ આપું છું, નેક્સ્ટ સન્ડે આન્સર લઈને આવજો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપસારી, માત કો વંદના શત બાર હૈ इस खेलिए जिन वाणी मात को वंदना शत. બધાને આજે મજા આવી હોય, સમજાયું હોય, અને અગર આ ગ્રંથ આગળ ભણવાના હોય તો જે હું જય બોલાવું છું એની જય એટલી જોશથી આવી જોઈએ કે ગુરુદેવશ્રીને પણ ઉપર બેઠા એમ લાગવું જોઈએ કે સારલા મંદિરમાં તત્વાર સૂત્ર ગ્રંથનો સ્વાધ્યાય પ્રારંભ. બોલો આમ ભક્તોને અનંત 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 ઉપકારી કામ ગુરુ. બોલો આમ ભક્તોને મોહ નિંદ્રામાંથી જગાવનારી, સંતા રસનું પાન કરાવનારી અને કાનમય નિત્ય બોધિની ધ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી. Thank you very much.